એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેના વિશે જેટલી ચર્ચા થાય છે એટલી જ કદાચ એનાથી પણ વધારે ગેરસમજો છે. નારીવાદ.
હા, બિલકુલ. આ શબ્દ સાંભળતા જ લોકોના મનમાં અલગ અલગ છબીઓ બની જાય છે.
બરાબર. કોઈને ગુસ્સે ભરાયેલી સ્ત્રીઓ દેખાય તો કોઈને લાગે કે આ પુરુષોનો વિરોધ કરવાની વાત છે. પણ શું ખરેખર વાત એટલી જ છે?
ના, જરાય નહીં. અને આ જ ગેરસમજોવો દૂર કરવા માટે આજે આપણે માર્ગારેટ વોલ્ટર્સના પુસ્તક ફેમિનિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનનો સહારો લઈશું.
સરસ. તો આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે નારીવાદ કોઈ એક વિચાર નથી, પણ સદીઓથી ચાલતી આવેલી એક આખી ઉત્ક્રાંતિ છે.
બરાબર, એક આખી વૈચારિક યાત્રા છે.
તો ચાલો શરૂઆત લેખકથી જ કરીએ. કોણ છે આ માર્ગારેટ વોલ્ટર્સ અને આ વિષય પર એમની વાત કેમ મહત્વની ગણાય?
એમની દ્રષ્ટિથી નારીવાદને નથી જોતા.
તો પછી એમનો દ્રષ્ટિકોણ શું છે?
એમનું મુખ્ય કામ સાહિત્ય અને કલા પર રહ્યું છે. એ તપાસે છે કે નવલકથાઓમાં, ચિત્રોમાં, આપણી સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષના સંબંધો, એમના વિશેના વિચારો એ કેવી રીતે રચાય છે.
ઓહ, આ તો ખૂબ જ રસપ્રદ છે. એટલે કે માત્ર કાયદાઓ અને આંદોલનોની વાત નહીં, પણ આપણી વાર્તાઓ, આપણી ફિલ્મોમાં સ્ત્રીઓને કેવી રીતે બતાવવામાં આવે છે એનું વિશ્લેષણ.
બરાબર. તેમણે ધ ન્યૂડ મેલ જેવું પુસ્તક પણ લખ્યું છે, જેમાં કલામાં પુરુષોના શરીરને કેવી રીતે રજૂ કરાયું છે એની વાત છે. એટલે તેઓ કોઈ એક પક્ષે નથી, એ તો આખા જેન્ડરના ખ્યાલને સંસ્કૃતિના માધ્યમથી સમજવા માંગે છે.
એટલે એમનો દ્રષ્ટિકોણ ઘણો વ્યાપક છે.
હા, અને એટલે જ એ આવા જટિલ વિષયને ખૂબ સરળતાથી સમજાવી શકે છે.
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, તે શું કહેવા માંગે છે?
પુસ્તકનો સૌથી મોટો અને મારા મતે સૌથી મહત્વનો સંદેશ એ છે કે નારીવાદ કોઈ એક જ વિચાર નથી, કોઈ પથ્થર પર લખાયેલી લકીર નથી.
એટલે
એ એક નદી જેવો છે, જે સમય સાથે પોતાનો માર્ગ બદલે છે, નવી શાખાઓ બનાવે છે. અને વોલ્ટર્સે સ્પષ્ટ કરે છે કે આ કોઈ પુરુષ વિરોધી ચળવળ નથી.
તો શું છે
આ પિતૃસત્તા, એટલે કે પેટ્રીઆર્કી, એની સામેનો સંઘર્ષ છે.
પિતૃસત્તા એટલે કે એવી સામાજિક વ્યવસ્થા જ્યાં સત્તા અને અધિકારો મુખ્યત્વે પુરુષોના હાથમાં હોય.
બરાબર. અને આ પુસ્તક આપણને એ જ સંઘર્ષની આખી સફર પર લઈ જાય છે.
ક્યાંથી શરૂ થાય છે આ સફર?
એ આપણને 18મી સદીના યુરોપથી શરૂ કરીને આજના ગ્લોબલ અને ડિજિટલ યુગ સુધી લઈ જાય છે.
વાહ. તો ચાલો આ સફર શરૂ કરીએ. આ વિચારના બીજ ક્યાં રોપાયા?
પુસ્તક મુજબ આપણે 18મી સદીમાં જવું પડે. એ હતો જ્ઞાનોદયનો યુગ. ત્યારે તર્ક, સ્વતંત્રતા, અધિકારો, આવી મોટી મોટી વાતો થતી હતી.
પણ એમાં એક સમસ્યા હતી, ખરું ને?
હા, આ બધી વાતો મુખ્યત્વે પુરુષો માટે હતી.
અને ત્યારે કોઈએ સ્ત્રીઓ માટે અવાજ ઉઠાવ્યો?
હા, મેરી વોલ્સ્ટોનક્રાફ્ટ. એમણે 1792માં એક પુસ્તક લખ્યું, અ વિન્ડિકેશન ઓફ ધ રાઇટ્સ ઓફ વુમન.
મેં એમનું નામ સાંભળ્યું છે. એમની મુખ્ય દલીલ શું હતી?
એમની દલીલ ખૂબ જ સરળ અને તાર્કિક હતી. એમણે કહ્યું, જો તર્ક અને બુદ્ધિ દરેક મનુષ્યમાં હોય છે, તો પછી સ્ત્રીઓને શિક્ષણથી કેમ દૂર રાખવામાં આવે છે?
સીધો સવાલ.
હા, શું તેઓ મનુષ્ય નથી? આ એક ક્રાંતિકારી વિચાર હતો, જેણે પહેલીવાર સ્ત્રીઓના અધિકારોને માનવ અધિકારો સાથે જોડ્યા.
પણ આ તો એક વિચાર હતો, એને એક આંદોલન બનતા તો વાર લાગી હશે.
ઘણો સમય, લગભગ એક સદી.
એટલે આપણે આવીએ પ્રથમ લહેર પર.
હા, ફર્સ્ટ વેવ. 19મી અને 20મી સદીની શરૂઆતમાં આ વિચારોએ એક સંગઠિત આંદોલનનું રૂપ લીધું, અને એનો મુખ્ય ધ્યેય હતો મતાધિકાર, એટલે કે મત આપવાનો અધિકાર.
પણ શું એ માત્ર મત આપવા પૂરતું જ હતું, કે પછી એની પાછળ કોઈ મોટો ઉદ્દેશ્ય હતો?
મુખ્ય ધ્યેય તો મત હતો, પણ એમના માટે મત એ માત્ર એક અંત નહોતો. એ તો શિક્ષણ, સંપત્તિના અધિકાર, છૂટાછેડાના કાયદા, આ બધું મેળવવા માટેનું એક સાધન હતું, એક ચાવી હતી.
સમજી. તો મતનો અધિકાર મળ્યા પછી તો બધું બરાબર થઈ ગયું હશે?
ના, એવું જ બધાને લાગ્યું હતું, પણ એવું થયું નહીં.
કેમ?
કારણ કે લડાઈ માત્ર કાયદાકીય નહોતી, અસલી સમસ્યા તો સમાજની માનસિકતામાં હતી, ઘરોમાં હતી, સંબંધોમાં હતી.
અને એ અહેસાસમાંથી જ બીજી લહેર શરૂ થઈ હશે.
બરાબર. 1960 અને 70ના દાયકામાં સેકન્ડ વેવ.
આ લહેરના મુખ્ય વિચારો શું હતા, કોણ હતા એના પ્રણેતા?
આ લહેરના બે મજબૂત વૈચારિક પાયા હતા. એક હતા ફ્રાન્સના ફિલોસોફર સિમોન ડી બોવાર. એમનું એક વાક્ય આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે.
કયું વાક્ય?
કોઈ સ્ત્રી જન્મતી નથી પરંતુ સ્ત્રી બને છે.
એક મિનિટ, કોઈ સ્ત્રી જન્મતી નથી પણ બને છે, આ તો મગજને હલાવી દે તેવો વિચાર છે.
છે ને?
એનો અર્થ એ કે આપણે જેને સ્ત્રીનો સ્વભાવ કહીએ છીએ, જેમ કે નમ્ર રહેવું, સેવા કરવી, એ બધું કુદરતી નથી પણ સમાજે આપણને શીખવ્યું છે.
બિલકુલ, આ જે વિચારની ક્રાંતિ હતી. અને બીજા હતા અમેરિકાના બેટી ફ્રીડન, જેમણે ફેમિનિન મિસ્ટિક પુસ્તકમાં શિક્ષિત ગૃહિણીઓના અસંતોષને વાચા આપી.
અને આ લહેરે એક સૂત્ર આપ્યું જે આજે પણ બહુ વપરાય છે, ધ પર્સનલ ઇઝ પોલિટિકલ.
હા, અંગત એ જ રાજકીય છે.
પણ આ વાત થોડી ગૂંચવણભરી નથી? અંગત એ જ રાજકીય છે. શું દરેક અંગત સમસ્યાને રાજકીય મુદ્દો બનાવવાથી વ્યક્તિગત જવાબદારી ઓછી નથી થઈ જતી?
આ બહુ સરસ સવાલ છે અને આ ગેરસમજ ઘણાને થાય છે. આ સૂત્રનો અર્થ એ નથી કે વ્યક્તિગત જવાબદારી જેવું કંઈ નથી, પણ એનો અર્થ એ હતો કે જે સમસ્યાઓ આપણને અંગત લાગે છે,
જેમ કે
ઘરેલું હિંસા કે ઘરકામની અસમાન વહેંચણી, એ કોઈ એક સ્ત્રીની અંગત નિષ્ફળતા નથી. આ સમસ્યાઓ સમાજમાં સ્ત્રી પુરુષ વચ્ચેના સત્તાના અસંતુલનમાંથી જન્મે છે.
ઓહ, એટલે કે એનું મૂળ સામાજિક અને રાજકીય છે.
બરાબર, અને એટલે જ એનું સમાધાન પણ સામૂહિક અને રાજકીય સ્તરે જ શક્ય છે.
એટલે આ લહેરે ચર્ચાને સંસદમાંથી છેક રસોડા સુધી પહોંચાડી દીધી.
એકદમ સાચું.
પણ શું આ લહેર સર્વસમાવેશી હતી? શું બધી સ્ત્રીઓનો અવાજ એમાં સામેલ હતો?
ના, અને આજ આ પુસ્તકનો સૌથી મહત્વનો મુદ્દો છે. બીજી લહેરનું નેતૃત્વ મોટાભાગે શ્વેત મધ્યમ વર્ગીય સ્ત્રીઓ કરી રહી હતી, એટલે તેમના મુદ્દાઓ પણ એમના અનુભવો પર આધારિત હતા.
અને બીજી સ્ત્રીઓ?
ત્યારે અશ્વેત સ્ત્રીઓ, મજૂર વર્ગની સ્ત્રીઓ, લેસ્બિયન સ્ત્રીઓએ અવાજ ઉઠાવ્યો. એમણે કહ્યું, તમારી સમસ્યાઓ એ અમારી સમસ્યાઓ નથી.
અને આમાંથી જ
ઇન્ટરસેક્શનેલિટી, એટલે કે આંતરછેદનીયતાનો ખ્યાલ જન્મ્યો.
આ શબ્દ આજે ઘણો સાંભળવા મળે છે, એનો સાચો અર્થ શું છે?
એનો સાદો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિનો અનુભવ માત્ર એક ઓળખ પર આધારિત નથી હોતો. જેમ કે ગુજરાતના કોઈ ગામડાની દલિત ખેતમજૂર સ્ત્રી અને મુંબઈની કોઈ ઉચ્ચ મધ્યમ વર્ગીય કોર્પોરેટ એક્ઝિક્યુટિવ,
હા,
બંને સ્ત્રી છે પણ તેમના જીવનના સંઘર્ષો, તેમના અનુભવો એ સંપૂર્ણપણે અલગ છે.
કારણ કે એમની ઓળખ સાથે જાતિ, વર્ગ અને સ્થળ પણ જોડાયેલા છે.
બરાબર. નારીવાદે જો માત્ર એક જ પ્રકારની સ્ત્રીની વાત કરી તો તે લાખો સ્ત્રીઓના અવાજને દબાવી દેશે. આ જ ઇન્ટરસેક્શનેલિટી છે.
આ સમજાવવા માટે પુસ્તકમાં કોઈ યાદગાર વાત છે?
હા, એક ખૂબ જ શક્તિશાળી વાક્ય છે જે આખી વાત સમજાવી દે છે. અમેરિકાની અશ્વેત નારીવાદી ચળવળમાંથી આવેલું. એમણે કહ્યું, બધી સ્ત્રીઓ શ્વેત છે, બધા અશ્વેત પુરુષો છે, પણ અમારામાંથી કેટલાક બહાદુર છે.
વાહ, આ એક વાક્ય આખી લડાઈ અને હતાશાનો સાર કહે દે છે.
બિલકુલ.
તો પછી આવી ત્રીજી લહેર અને વૈશ્વિક નારીવાદ, એમાં શું નવું હતું?
1990ના દાયકામાં આવેલી ત્રીજી લહેર વધુ વ્યક્તિવાદી હતી. તેણે ઇન્ટરસેક્શનાલિટીના વિચારને કેન્દ્રમાં રાખ્યો અને પોપ કલ્ચર, ભાષા, ઓળખની રાજનીતિ પર ભાર મૂક્યો.
અને વૈશ્વિક નારીવાદ?
એ કહે છે કે પશ્ચિમી દેશોના નારીવાદના મુદ્દા અને ઉકેલો દરેક દેશમાં લાગુ ન કરી શકાય. દરેક દેશે પોતાના સાંસ્કૃતિક અને આર્થિક સંદર્ભમાં સમાનતાની લડાઈ લડવી પડશે.
આ આખી ચર્ચા ખૂબ જ ઊંડાણ ભરી રહી. તો આપણે આમાંથી મુખ્ય કયા સંદેશાઓ લઈ શકીએ?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે નારીવાદ એક ઉત્ક્રાંતિ છે, કોઈ બંધિયાર વિચારધારા નથી. એ સતત શીખતું, વિકસતું અને પોતાની ભૂલો સુધારતું રહ્યું છે.
એટલે જ્યારે કોઈ કહે કે હું નારીવાદમાં નથી માનતી, ત્યારે સવાલ એ થાય કે કયા નારીવાદમાં?
બરાબર, કારણ કે તેના હજારો સ્વરૂપો છે.
બીજો સંદેશ જે મને ખૂબ સ્પર્શી ગયો તે છે જાહેર અને ખાનગી જીવનનું જોડાણ. એ વિચાર કે ઘરમાં થતી અસમાનતા એ માત્ર પારિવારિક મામલો નથી પણ એક રાજકીય મુદ્દો છે.
સાચી વાત છે. આજે પણ જ્યારે દીકરીના શિક્ષણ પાછળ ઓછો ખર્ચ થાય છે કે ઘરની જવાબદારી માત્ર સ્ત્રીની ગણાય છે, ત્યારે સમજાય છે કે અંગત એ જ રાજકીય છે.
અને ત્રીજો, જે ભારત જેવા દેશ માટે અત્યંત જરૂરી છે,
ઇન્ટરસેક્શનાલિટીની અનિવાર્યતા.
હા, આપણે એ સ્વીકારવું જ પડશે કે દલિત સ્ત્રી, આદિવાસી સ્ત્રી, મુસ્લિમ સ્ત્રી, આ બધાના અનુભવો અને સંઘર્ષો અલગ છે.
અને સાચી સમાનતા ત્યારે જ આવશે જ્યારે આપણે આ બધા અવાજોને સાંભળીશું.
તો આ બધા વિચારોને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ?
શરૂઆત તો પોતાના ઘરથી જ થઈ શકે છે. પરિવારમાં કામની વહેંચણી, નિર્ણયો લેવાની પ્રક્રિયા, છોકરા છોકરીના ઉછેરમાં રહેલા ભેદભાવ પર આપણે સવાલ ઉઠાવી શકીએ.
નાની શરૂઆત પણ પરિવર્તન લાવી શકે છે.
બિલકુલ.
અને કાર્યસ્થળ પર, ઓફિસમાં,
ત્યાં આપણે પગારની અસમાનતા કે બઢતીમાં થતા પક્ષપાત જેવી બાબતો પર ધ્યાન આપી શકીએ. પેડ પેરેન્ટલ લીવ જેવી નીતિઓની માંગ કરી શકીએ જે સ્ત્રી અને પુરુષ બંનેને મદદ કરે.
અને સામાજિક સ્તરે આપણે જે મીડિયા કન્ઝ્યુમ કરીએ છીએ એમાં પણ આપણે વિવેચક બની શકીએ.
હા, ફિલ્મોમાં, ગીતોમાં, જાહેરાતોમાં સ્ત્રીઓને કેવી રીતે રજૂ કરાય છે એ જોવું. આ પુસ્તક આપણને એ દૃષ્ટિ આપે છે.
આખી ચર્ચાના અંતે મારા માટે તો ઇન્ટરસેક્શનાલિટીનો ખ્યાલ સૌથી મહત્વનો રહ્યો. એ સમજવું કે વિવિધતાનો અર્થ માત્ર સ્વીકાર કરવો નહીં, પણ દરેકના અનન્ય સંઘર્ષને સમજવો.
અને મારા માટે ઐતિહાસિક દૃષ્ટિકોણ સૌથી મહત્વનો છે. એ યાદ રાખવું કે આજે જે અધિકારો આપણને સામાન્ય લાગે છે, મત આપવાનો, ભણવાનો, નોકરી કરવાનો,
એ કોઈએ ભેટમાં નથી આપ્યા.
બિલકુલ. એના માટે પેઢીઓ સુધી સ્ત્રીઓએ સંઘર્ષ કર્યો છે. આ આપણને શીખવે છે કે પ્રગતિ શક્ય છે, પણ એને હળવાશથી ન લેવાય.
એના રક્ષણ માટે સતત જાગૃત રહેવું પડે.
અને આ પુસ્તક છે ને, એ આપણને એક સવાલ સાથે છોડી જાય છે.
કયો સવાલ?
જેમ જેમ દુનિયા બદલાઈ રહી છે, ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ સમાનતાના નવા પડકારો શું હશે? 21મી સદીમાં નારીવાદ કેવા નવા સ્વરૂપો લેશે? કદાચ ભવિષ્યની લડાઈઓ ઓનલાઈન સ્પેસમાં કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પક્ષપાતમાં લડાશે?
આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.